శ్రోత్రి కాళ్వర్తి శీతాణం ణమోలో ఏ శ్రోత్రి కాళ్వర్తి ఐరియాణం ణమోలో ఏ శ్రోత్రి కాళ్వర్తి ఉవచ్చాయణం ణమోలో ఏ శ్రోత్రి కాళ్వర్తి శవశ్రావణం ఓంకార విందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం నమః సమైశారాయ శ్వానుభూత్యా చకాశతే చిస్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చితే ఏగో మే శాశ్వతో అపాజ్ఞాందర్శన లక్షణో శేషా మే బాహిరా భావా సవే సంయోగ లక్షణ మారో సుశాశ్వత ఏక దర్శన జ్ఞాన లక్షణ జీవ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કયન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યાય પણે તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી એ એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાતે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો તુષ્તાપની જને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમ સિદ્ધેભ્ય નમ સિદ્ધેભ્ય નમ સિદ્ધેભ્ય પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન અત્યારે અહીંયા નાટક સમયસાર ઉપર ચાલે છે. નાટક સમયસાર પંડિત શ્રી બનારસીદાસજીએ આ નાટક સમયસાર ગ્રંથની રચના કરેલી છે, જે સમયસાર પરમાગમની રચના કુંદકુંદ આચાર્ય દેવે કરી અને તેના ઉપર તેની 415 ગાથાઓની ટીકા તદઉપરાંત 278 કળશ જે અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એ સ્વતંત્રપણે 278 કળશની રચના કરી. એ જે 278 કળશની જે રચના કરવામાં આવી તેના ઉપરથી એક સંસ્કૃતમાં ટીકા પરમ અધ્યાત્મ તરંગિણી નામની સુખચંદ્ર આચાર્યની ટીકા રચાઈ. ત્યારબાદ એ અમૃતચંદ્ર આચાર્યના શ્લોક ઉપર પાંડે રાજમલજી સાહેબ એમણે સમયસાર કળશ ટીકા રચના કરી, જેમાં 278 કળશ જે અમૃતચંદ્ર આચાર્યના હતા એના ઉપર વિસ્તૃત વિવેચન એમના દ્વારા કરવામાં આવ્યું. એ સમયસાર કળશ ટીકા એના 278 કળશ ઉપરથી એ બનારસીદાસજીના હાથમાં આવતા તેમણે તેના ઉપર એક નાટક સમયસાર કરીને ગ્રંથ બનાવ્યો. એવા આ નાટક સમયસાર નામના ગ્રંથ એનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી આપણે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ. બનારસીદાસજી એની પૂર્વભૂમિકા કદાચ તમને લોકોને સર્વને વિદિત હશે કે તેમની પૂર્વભૂમિકામાં તે શૃંગારી હતા. પૂજ્ય ગુરુદેવશ્રીએ શરૂઆતમાં જ આ નાટક સમયસાર શરૂ થયું ત્યારે એનો વિસ્તાર એની ઓળખાણ આપેલી હતી. એ શૃંગારી હતા અને ત્યારથી ત્યારબાદ એમનો ધીમે 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 વૈરાગ ચાલુ થયો એમના જીવનમાં. એવો બનાવ બન્યો કે તેમને એક રોગ પણ 5 વર્ષની ઉંમરે આવ્યો. ત્યારબાદ 9મે વર્ષે એમની સગાઈ કરી દેવામાં આવી. પહેલાના જમાનામાં તો બહુ નાની ઉંમરમાં આ બધું બનાવ બનતા. જે દિવસે 11મે વર્ષે એમના લગ્ન થયા તે દિવસે જ એમના પિતાશ્રીને ત્યાં પુત્રીનો જન્મ થયો અને તેમના વૃદ્ધ નાનીનું દેહ અવસાન થઈ ગયું. આવો એક જ દિવસમાં 3 પ્રસંગો એમના જીવનમાં બની ગયા. એ પ્રસંગો જોઈ અને અંતરથી એમને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. આવો વૈરાગ ઉત્પન્ન થતા 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 એના હાથમાં આ રાજમલજી સાહેબનું કળષ્ટિકા નામનું પુસ્તક આવી ગયું અને એ કળષ્ટિકા ઉપર એમણે આખી આ નાટક સમયસારની રચના કરી. આજે બનારસી દાસજી આગ્રામાં રહેતા હતા. શાહજહાં હતા એમની સાથે, તેમની ખૂબ મિત્રાચારી હતી. તેમણે પોતે પ્રતિજ્ઞા લીધેલી કે હવે હું ક્યારેય પણ મારું માથું પંચપરમેષ્ઠી કે જીનેન્દ્ર ભગવાન સિવાય હું નમાવીશ નહીં. ત્યારે શાહજહાંને એવો વિકલ્પ આવ્યો કે હું એને મારા દરબારમાં બોલાવું અને મારા દરબારમાં બોલાવું અને એમને દ્વાર એવું રાખ્યું કે એમને નીચા વળીને જ અંદર પ્રવેશ કરવો પડે. તો બનારસી દાસજીને બોલાવ્યા એમણે. બનારસી દાસજી ત્યાં ગયા અને એમણે જોયું કે અહીંયા તો માથું નીચું નવાવીને પ્રવેશ કરવો પડે એવું છે. એટલે એમણે યુક્તિથી પોતાના પગ અંદર જવા દઈને અંદર પ્રવેશ કર્યો. એવી એની સ્થિતિ થઈ ગઈ કે જીનેન્દ્ર ભગવાન કે પંચપરમેષ્ઠી સિવાય ક્યાંય મસ્તક ન નમાવે એટલી પ્રબળ શ્રદ્ધા એને દિગંબર ધર્મ પ્રત્યે થઈ ગઈ. અને ત્યારે શાહજહાંએ એમને કીધું કે માગો, હવે તમારે શું જોઈ છે, તમારી આ યુક્તિથી હું બહુ પ્રભાવિત થયો છું. ત્યારે બનારસી દાસજીએ એમ કીધું કે હવે આ મહેલમાં આ દ્વાર દ્વારા મને કદી ન બોલાવશો એવી હું માગણી કરું છું. આવી કોઈ જેને જૈન ધર્મની શ્રદ્ધા થઈ જાય, જૈન ધર્મ જેને અંતરથી રૂચવા માંડે, જેને વાલો લાગવા માંડે, એવા જીવની પ્રથમમાં પ્રથમ તો વિકલ્પાત્મક શ્રદ્ધા આવી થાય. અને એ વિકલ્પાત્મક શ્રદ્ધા આવી થાય પછી એના બળ વડે આગળ એની નિર્વિકલ્પ શ્રદ્ધા પ્રગટ રૂપે થાય. એવી કોઈ જે બનારસી દાસજી જ્ઞાની થઈ ગયા એની સ્થિતિ થઈ ગઈ. અહીંયા અત્યારે જે કળશ ચાલે છે એમાં જ્ઞાનીનો કળશ જ ચાલે છે. જ્ઞાનીની સ્થિતિ શું હોય, જ્ઞાની કેવી રીતે વિચરતા હોય, જ્ઞાની કેવી રીતે રાગ હોવા છતાં રાગથી વિભક્ત રહેતા હોય અને પોતાના અનંત ગુણોથી સ્વભાવથી એકત્વપણે વર્તતા હોય, એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની રાગમાં હોવા છતાં થઈ જાય છે. રાગ નુકસાન નથી કરતો જ્ઞાનીના જ્ઞાનને કે એની શ્રદ્ધાને. રાગનું એકત્વ નુકસાનનું કારણ છે. રાગ રહી જાય છે અને રાગનું મમત્વ, રાગનું એકત્વ છૂટી જાય છે. એ છૂટી જાય ત્યાં જીવ જ્ઞાની બની જાય છે. કોઈ એની ક્રિયાબંધ નથી થઈ જતી, કોઈ હલનચલનની ક્રિયા, કોઈ શરીરની ક્રિયા. પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં લીધું તું આજે એ વસ્તુ, એ ક્રિયાઓ બંધ નથી થતી, એ ક્રિયાઓ સંબંધીનું અજ્ઞાન દૂર થઈ જાય છે. એ ક્રિયાઓમાં એકત્વ તું એ દૂર થઈ જાય છે. ક્રિયા ચાલુ રહે છે, એ મારી છે એવો મમત્વ ભાવ છૂટી જાય છે. એનું નામ જ્ઞાની સમ્યક શ્રદ્ધાની કહેવામાં આવે છે. એવી કોઈ વાત આ નાટક સમયસારમાં અદભુતથી અદભુત રીતે બનારસી દાસજીએ વર્ણિત કરેલી છે. ખૂબ જ થોડા શબ્દોમાં મૂળ રહસ્ય બનારસી દાસજી કહેતા જાય છે. આજ કળશ તમે કળશટીકામાં રાજમલજી સાહેબનો જોવો તો એક એક કળશના એક એક દોઢ દોઢ પેજ ભરીને એનો વિસ્તાર એમણે કરેલો છે.
અમૃતચંદ્ર આચાર્યનો કળશ જોવો તમે, ત્રણ ચાર લીટીનો કળશ હોય. રાજમલજીની એમાં ટીકા જોવો તો એક એક દોઢ દોઢ પાનું ભરીને એને ટીકા કરેલી હોય, એટલે વિસ્તાર કર્યો હોય. અને ત્યાર પછી બનારસીદાસજી જે એના દોહા બનાવ્યા એક એક કળશ ઉપરના, એ દોહામાં તો એનું કવિત્વ ઝળકે છે રીતસર. એક એક દોહા આપણે વાંચીએ તો એની કવિત્વ શક્તિ પણ કેવી અંદરમાં હતી એ દોહા દ્વારા આપણને ખબર પડે છે. અને એણે પછી ખૂબ જ ટૂંકાણમાં આખા કળશનો સાર કરી અને બનારસીદાસજી આ નાટક સમયસારની રચના કરેલી છે. નાટક સમયસાર એટલે આ સમયસાર છે ને એક નાટક છે, નાટક એક સ્વાંગ છે, સ્વાંગ એક સ્વભાવ હોય છે અને એક સ્વાંગ હોય છે. સ્વભાવ કાયમી એવો ને એવો 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 રિયા કરે છે, અને સ્વાંગ છે એ પરિવર્તિત હોય છે, પરિવર્તિત એક પછી એક એક પછી એક એક પછી એક એક પછી એક. જેમ નાટકમાં એકને એક વ્યક્તિ મનુષ્ય થઈને પણ આવે, એને એ વ્યક્તિ મનુષ્યમાં એ કોઈ રાજા તરીકે હોય, પાછો એ બીજી બહુરૂપી પણ બીજું ધારણ કરીને પણ એને એ જ વ્યક્તિ આવે, આપણે ઓળખી ન શકીએ કે આ એકને એક વ્યક્તિ છે. એવી રીતે જેમ નાટકમાં સ્વાંગો જેમ ફરતા હોય, એવી રીતે આ સમયસાર સ્વરૂપ ભગવાન આત્મા છે, એના એક પછી એક એક પછી એક એક પછી એક સ્વાંગ આવ્યા કરે છે. એનું વર્ણન આખું સમયસારમાં નવતત્વથી કરવામાં આવેલું છે. જીવ અને અજીવના સંગથી પુનપાપાસરો બંધની ઉત્પત્તિ થાય છે, અને જ્યારે જીવ અજીવનો સંગ છોડે છે ત્યારે સંવર નિજરા મોક્ષની ઉત્પત્તિ થાય છે. આવી રીતે નવતત્વના સ્વાંગમાં જીવરાજા સ્વરૂપ ચૈતનસ્ય સ્વરૂપ જીવ, ચેતનામય જીવ, સ્વભાવસ્થ જીવ, સમયસાર સ્વરૂપી જીવ, એ જીવ એવો ને એવો 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 પ્રતિ સમય રહ્યા કરે છે, અને એના સ્વાંગો બદલા કરે છે. પર્યાયનો સ્વાંગ, અજીવનો સ્વાંગ, પુનપાપનો સ્વાંગ, આશ્રવનો સ્વાંગ, બંધનો સ્વાંગ, સંવરનો, નિર્જરા મોક્ષને પણ સ્વાંગ કહી દીધો. એ બધા સ્વાંગો કહેવામાં આવે છે. જેટલું જેટલું કોઈ પણ નવી ઉત્પત્તિ થાય એનું નામ સ્વાંગ છે, એનું નામ નાટકપણું છે. અને જે કાયમી રહેતી વસ્તુ છે, જે એ નાટકના સમયે સ્વાંગના સમયે પણ પ્રત્યેક સમયે એવી ને એવી એવી ને એવી એવી ને એવી 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 ચૈતન્ય સત્તા ત્યાં બિરાજમાન છે, એને સમયસાર સ્વરૂપી સ્વભાવ કહેવામાં આવે છે. એટલે આનું નામ નાટક સમયસાર એટલા માટે રાખવામાં આવ્યું છે કે પ્રત્યેક સ્વાંગ આવ્યા કરશે નાટક રૂપે, પણ સમયસાર રૂપી તારો ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એ એવો ને એવો એવો ને એવો એવો ને એવો એવો ને એવો રહ્યા કરશે. જેમ માળા હોય, માળા તો એનો દોરો હોય ને એ દોરો એક રૂપ રહીએ, મણકાને તમે ફેરવા કરો તો પણ દોરો હોય એવો ને એવો એવો ને એવો એવો ને એવો રહ્યા કરે. એમ આ સમયસાર રૂપી ભગવાન આત્મા એવો ને એવો પ્રથમથી છે, અનંતકાળ સુધી એવો ને એવો રહે છે, અને એના સ્વાંગોનું પરિવર્તન ચાલ્યા કરે છે. એટલે આ શાસ્ત્રનું નામ સમયસાર નાટક પાડવામાં આવ્યું છે. એવી કોઈ રચના બનારસીદાસજીએ આ સમયસાર નાટકની કરી, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણો વિસ્તાર, પૂજ્ય ગુરુદેવશ્રીનો વિસ્તાર તો એમ લાગે કે ન ભૂતો અને ન ભવિષ્યતી આપણે કહી ન શકીએ, છતાં પણ લાગે એવું કે આવો વિસ્તાર તો આપણને ક્યારે સાંભળવા મળશે, એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની સ્પષ્ટીકરણ કરવાની શૈલી અને એનો પોતાનો અંદરમાં જે નિજ વૈભવ પોતે પ્રગટ કરેલો છે, એ વૈભવને એ વ્યક્ત કરવાની પદ્ધતિ અને આ કોઈ પણ વિષય આવે એનું સ્પષ્ટીકરણ કરવાની પદ્ધતિ પૂજ્ય ગુરુદેવશ્રી જેવી આપણને ક્યાંય જોવા ન મળે. અને એ એવી શૈલી ચમત્કારિક છે કે કોઈ પણ જીવ પ્રથમવાર સાંભળતો હોય કે વારંવાર સાંભળતો હોય એને નવી વાત લાગે, અને એને સ્પર્શ કરે એ વાત, એને ટચ થાય એના જ્ઞાનમાં કે પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા આમ કહેવા માગે છે, અહીંયા આનો આ અર્થ કહેવા માગે છે, એવી કોઈ અદભુત વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ આ કળશમાં, જે કળશ ચાયલો બનારસીદાસજીનો, એમાં આવી છે. એમાં આપણે એના મૂળ મૂળ પોઈન્ટ છે એ આપણે થોડા જોઈ લઈએ. આમાં આખો 22મો, જે 22મું પદ છે અને 21મો કળશ, 22મું પદ ને 22મો કળશ છે એનું પદ છે, એનો આખો વિસ્તાર આવ્યો છે. જુઓ, આમાં મૂળ વાત એમ છે કે અપનો પદ આપ સંભારત, પેજ નંબર 366 ઉપર છે. કોઈ જીવ પોતાનો આનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે, સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ એણે આત્માને જોયો. એ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે જે આત્મા જોયો, એ આત્મા કેવો છે? તો કે એ આત્મા આનંદ સ્વરૂપ છે. એ આત્મા આનંદ સ્વરૂપ છે, એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ જ્ઞાન છે અને અતિન્દ્રિય આનંદ છે. પણ અનાદિથી પુન અને પાપના વિકલ્પો, રાગ શરીરાદિ જે પરચિત છે, એનું એને પોતાનું માનીને સ્વરૂપનું એને વિસ્મરણ છે અનાદિથી. ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનાનંદ સ્વરૂપ જોયો એને ભૂલીને અનાદિથી આત્માના સ્વભાવમાં નથી એવા શુભ અને અશુભ પુણ્ય પાપના ભાવ એના ફળ રૂપે ધૂળ આદિ સંયોગો ચાર ગતિ મારી માને છે ને એનો હું એનો છું એ ભ્રમ અજ્ઞાનને પાખંડ અને અધર્મ છે. પોતાની જાત અંદર શુદ્ધ ચૈતન્ય ધાતુ એવું પરમેશ્વરે કહ્યું એ તો એવોને એવો જ છે. જો આમાં કહેવા શું માગે છે કે અનાદિથી જીવનો સ્વભાવ તો જ્ઞાન અને આનંદ છે, આત્મા છે એના અનંત ગુણો છે, એ અનંત ગુણો એના સ્વભાવરૂપી ગુણો છે, એ સ્વભાવમાં મુખ્યપણે ગુણ જ્ઞાન અને આનંદ છે. તો એ જ્ઞાન અને આનંદ એના મુખ્ય ગુણો છે એને ભૂલી અને એની પર્યાયમાં વર્તતા, એક સમયની પર્યાયમાં શુભ અને અશુભ ભાવ, એ શુભ અને અશુભ ભાવ એટલે કે શુભ ભાવથી ગતિ મળે મનુષ્ય અને દેવની, એ પણ આમાં વિષય આવ્યો છે આગળ. અશુભ ભાવથી ગતિ મળે તિર્યંચ અને નરકની. તો ચાર ગતિનું જે પરિભ્રમણ અનાદિથી ચાલી રહ્યું છે એ અનાદિનું પરિભ્રમણ મનુષ્યદેવ તિર્યંચ નારક રૂપે ચાલી રહ્યું છે. એ સેને કારણે ચાલી રહ્યું છે? તો કે તારી પ્રવૃત્તિમાં નિરંતર શુભ ભાવ અશુભ ભાવ, શુભ ભાવ અશુભ ભાવ, શુભ ભાવ અશુભ ભાવ એવી રાગાદી ભાવની પ્રવૃત્તિ અનાદિથી પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલીને ચાલી રહી છે. રાગાદી ભાવની પ્રવૃત્તિ તો જ્ઞાનીને પણ ચાલી રહી છે, પણ જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવનું શ્રદ્ધાન કરેલું છે એણે, એટલે એને રાગાદી ભાવ આવવા છતાં એનું સ્વામિત્વ થતું નથી, શરીરની એકત્વ બુદ્ધિ થતી નથી, પુનપાપના રાગ વર્તતા હોવા છતાં તેનો સ્વામી બનતો નથી, કારણ કે એનું સ્વામિત્વ પોતાના ચૈતન્ય સ્વભાવમાં એકદમ સ્થિત અને સ્થિર થઈ ગયું છે. માટે જ્ઞાની અજ્ઞાની જે જીવ છે એને પુનપાપના ભાવો મારા એવું સ્વામિત્વ વર્તે છે, અને એ મારા એટલે કે પુનના ભાવથી શુભ ભાવથી પણ મને કાંઈક ઉત્તરોત્તર આગળ વધતા 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 મારી કાંઈક સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ મને થઈ જશે એવું અનાદિથી ભ્રમણારૂપી એનું ચિત્ત કામ કરી રહ્યું છે. કારણ કે એ બંને ભાવો છે એ નિયમથી ગતિના ઉત્પાદક છે, ગતિના અભાવના ઉત્પાદક પુનપાપના શુભશુભ ભાવો નથી. માટે અહીંયા કહે છે કે તારો જે ચૈતન્ય સ્વભાવ છે એનું તે વિસ્મરણ કરી નાખ્યું છે, જ્ઞાનને આનંદરૂપી તારો સ્વભાવ છે, ચૈતન્ય સત્તા તારો સ્વભાવ છે, અનાદિથી સ્વભાવ એવો ને એવો એવો ને એવો એવો ને એવો વર્તી રહ્યો છે, છતાં પણ તું એનો સ્વીકાર નથી કરતો, તું એનું શ્રદ્ધાન નથી કરતો, એટલે તારી પર્યાયમાં શુભાશુભ ભાવો વર્તે છે, ત્યાં તારી શ્રદ્ધા કામ કરવા માંડે છે. તારી શ્રદ્ધા તારા ચૈતન્ય સ્વભાવમાં કામ નથી કરતી, એનું વિસ્મરણ ચાલે છે અને તને શુભાશુભ ભાવનું સ્મરણ ચાલ્યા કરે છે. એટલે તારું અજ્ઞાન દૂર થતું નથી અને તારા સ્વભાવ તરફ તારું વલણ થઈ શકતું નથી. એવી આમાં વાત કરી અને ચાર પાંચ પોઈન્ટ બહુ સરસ છે આમાં. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે આવા ચૈતન્ય સ્વભાવનું સ્મરણ કરે પછી એમ કે હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, હું જ્ઞાન ને આનંદ નો પિંડ છું, હું સુખ નો પિંડ છું, હું અવિનશ્વર છું, હું એકરૂપ છું, ચૈતન્ય વિલાસ સ્વરૂપ ભગવાન આત્મા છું. એવું પોતે ખાલી વિકલ્પાત્મક દશામાં જો હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, જ્ઞાન આનંદ સ્વભાવી છું, ઓગે 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 બધાય બોલતા હોય એમ બોયલા કરે તો કાંઈ એને જ્ઞાનાનંદ સ્વભાવી પરમાત્મા જવાબ દેતો નથી. જો આમાં કહે છે કે મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું એમાંથી જરી વિચાર કરી આવ્યો, આ જ પેજ ઉપર છેલ્લે છે, એ જ્ઞાનાનંદ સ્વભાવી હું એવું ભાન થાય ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવી હું છું. જ્યાં સુધી એવું ભાન ન થાય કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, ભાન શ્રદ્ધાન પ્રતીતિ સ્વીકાર વિશ્વાસ એ બધી એક વાત છે. જ્યાં એને ભાન થયું, શ્રદ્ધાન થયું, પ્રતીત થઈ, વિશ્વાસ થયો, સ્વીકાર થયો કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, એવો સમ્યક પ્રકારે સ્વીકાર થાય છે. ખાલી શબ્દમાં નહીં, ખાલી વિકલ્પમાં નહીં, પણ હું મારા સ્વભાવથી જ અંતરથી જ એને એવો ભાવ ભાષણમાં આવી જાય છે કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, જ્ઞાન ને આનંદ સ્વભાવી આત્મા છું. એમાં પણ મુખ્યપણે જ્ઞાન સ્વભાવી આત્મા છું, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. એ જ્ઞાન તો પ્રગટ પણ લક્ષણ રૂપે છે, આનંદ પ્રગટ રૂપે નથી. જ્ઞાન તો ચૈતન્ય સત્તામાં એનું પરિણમન પણ ઉપયોગ રૂપે પ્રગટ છે, આનંદનું પરિણમન નથી. આનંદ ગુણની પર્યાય તો દુઃખ રૂપે વર્તી રહી છે અત્યારે. એટલે હું જ્ઞાનાનંદ સ્વભાવી તો ત્રિકાળ છું અને એ ત્રિકાળ છું એવું જ્ઞાન મરે મારા જ્ઞાનમાં થઈ ગયું છે એવું જો ભાન થાય એને તો ત્યારે એને હું જ્ઞાનાનંદ સ્વભાવી છું એવી શ્રદ્ધા થઈ એમ કહેવામાં આવે છે. ખાલી વિકલ્પાત્મક દશામાં બોલવું એ ખરેખર જ્ઞાનાનંદ સ્વભાવી ખરેખર એ જીવ નથી જ્ઞાનાનંદ સ્વભાવી. એટલે અહીંયા એમ કહે છે કે જુઓ, હવે 367 પાના ઉપર પણ એક વાત આવી છે. એટલે અહીંયા મૂળ આખી જ્ઞાનીની સ્થિતિ કેવી હોય, જ્ઞાનીની દશા કેવી હોય, જ્ઞાનીને જ્ઞાનપણું કેવી રીતે પ્રગટ થયું એની આખી ચર્ચા આ કળશમાં, આખી મૂળભૂત વાત આખા કળશમાં એ આવી છે. જો આમાં 367 પાના ઉપર પહેલો જ પેરેગ્રાફ છે, ભગવાન આત્મા જેવો સિદ્ધ ભગવાનનો આત્મા છે એવો જ આત્મા છે. દરેક જીવનો આત્મા, કોઈ પણ ગતિનો જીવ હોય એનો આત્મા, અભવીનો પણ આત્મા, કોઈ પણ ગતિનો જીવ હોય એનો આત્મા છે. એ કેવો છે? સિદ્ધ ભગવાન જેવો છે. આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય. અહીંયા જેવું ત્રિકાળી દ્રવ્ય મારું છે એવું ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ ભગવાનનું છે, એવું જ તિર્યંતનું છે, એવું જ નારકીનું છે, એવું જ દેવોનું છે, એવું જ અભવી જીવનું છે. કોઈ પણ ગતિ વાળો જીવ હોય તો પણ એનો ચૈતન્ય સ્વભાવ, જ્ઞાનાનંદ સ્વભાવ, એનો ભગવાન આત્મા, એ સિદ્ધ ભગવાનનો આત્મા છે. અહીંયા પોતાનો આત્મા અને સિદ્ધ ભગવાનનો આત્મા એની સરખામણી છે. પર્યાય અપેક્ષાની ચર્ચા નથી, ત્રિકાળ દ્રવ્ય અપેક્ષાની ચર્ચા છે. એટલે ભગવાન આત્મા જેવો સિદ્ધ ભગવાનનો આત્મા છે એવો જ આત્મા છે વસ્તુ તરીકે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મારો સ્વભાવ જાણવું ને આનંદે મારો સ્વભાવ, પણ એ સ્વભાવ ક્યારે માને? એ સ્વભાવનું માનવું ક્યારે થાય? એ સ્વભાવનો સ્વીકાર ક્યારે આવે? એ સ્વભાવની પ્રતીતિ ક્યારે આવે? તો કે પુનપાપના ભાવની રૂચિ છોડી. જો પુનપાપના ભાવ છોડવાનું ગુરુદેવે કોઈ વાર કીધું નથી, કારણ કે પુનપાપના ભાવ તો સ્વયં પ્રગટ થતા છે, એને કોઈ ત્યાગ નથી કરી શકતું. એના તરફની રૂચિ છે, એ રૂચિનો ત્યાગ કરી શકે છે. પુનપાપના ભાવ રહી જાય છે, એની રૂચિ છૂટી જાય છે, એનું વલણ છૂટી જાય છે, એનું અહમ છૂટી જાય છે, એની પ્રતીતિ છૂટી જાય છે, એના તરફનો શ્રદ્ધાન છે એ છૂટી જાય છે, પુનપાપના ભાવ રહી જાય છે. એટલે એનો અર્થ એમ નથી કે પુનપાપના ભાવ ચાલુ રાખવા, એમ કહેવાનો આશય નથી. પણ પુનપાપના ભાવના સમયે, પુનપાપના ભાવ છે ઈ ચારિત્ર ગુણની વિપરીત દશામાં રાગાદી ભાવનું પરિણમન પ્રત્યેક જીવને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી પણ એને શુભ રાગ અથવા અશુભ રાગ તો ત્યાં હોય નહીં, પણ શુભ રાગનું પરિણમન ત્યાં ચાલતું હોય છે ત્યાં સુધી એને આશ્રવ ભાવ કહેવામાં આવે, રાગાદી ભાવ કહેવામાં આવે, એને ચારિત્ર ગુણની વિપરીત દશા કહેવામાં આવે. હવે એ ચારિત્ર ગુણની વિપરીત દશા ચાલતી હોય એ સમયે એવા પુનપાપની રૂચિ, એ રૂચિ છે એ શ્રદ્ધાની પર્યાય છે, ઓલી પુનપાપના ભાવ છે એ ચારિત્રની પર્યાય છે, રૂચિ છે એ શ્રદ્ધાની પર્યાય છે. અને આ પુનપાપના ભાવ અને આ શ્રદ્ધાની પર્યાય રૂચિ એનું જ્ઞાન જે થાય છે એ જ્ઞાનની પર્યાય છે. આવી રીતે ચારિત્રની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ભગવાન આત્મા. ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, એ ભગવાન આત્મામાંથી એક જ્ઞાન પ્રગટ થાય છે, એની શ્રદ્ધા અત્યારે ચારિત્રની વિપરીત પર્યાયમાં રાગાદી ભાવ પુનપાપના ચાલે છે એના તરફ એની રૂચિ ચાલી રહી છે. એની રૂચિ એટલે એનું અહમ ચાલી રહ્યું છે, પુનપાપના ભાવ મારા એવી પ્રીતિ અને પ્રતીતિ ચાલી રહી છે. એટલે શ્રદ્ધા જ્યાં સુધી શુભાશુભ ભાવ તરફ ચાલતી હોય ત્યાં સુધી એ શ્રદ્ધા ત્રિકાળી દ્રવ્ય તરફ જઈ શકતી નથી. એટલે અહીંયા એમ કહે છે કે પુનપાપના ભાવની રૂચિ છોડીને, પુનપાપના ભાવ છે એની રૂચિ છોડી દે, એ મારા છે એ છોડી દે, એ કરતા કરતા શુભ ભાવ કરતા 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 કંઈક પરંપરાએ પણ ફાયદો થઈ જશે, એ તારી વૃત્તિમાં છે શ્રદ્ધામાં એ છોડી દે, તું એ શ્રદ્ધામાં એની રૂચિ છોડીશ તો એ ભાવ નહીં છૂટી જાય. એ ભાવ તો આવવા યોગ્ય આવવા યોગ્ય આવવા યોગ્ય ક્રમબદ્ધમાં જે છે એ ભાવ તો આવ્યા જ કરશે, એ તું પણ તારી દશામાં ચાલ્યા કરશે. ભગવાનના વંદન, પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, ચિંતવન, ગુરુદેવની વાણીનું સ્મરણ, એ બધું શુભ ભાવની પ્રવૃત્તિ છે એ ચાલ્યા કરશે, પણ એની રૂચિ છૂટી જશે તારી. તારી રૂચિ જ્યાં ભગવાન આત્મામાં, ચૈતન્ય સત્તામાં, એકરૂપ ભગવાનમાં, નિત્ય વસ્તુમાં લાગશે, ત્યાં અનિત્ય વસ્તુ ઉપર, ફરતી વસ્તુ જે છે, એકરૂપ વસ્તુ જે નથી, શુભાશુભ ભાવ છે ને એ પ્રત્યેક સમયે નવા 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 થયા કરે છે, એક સરખા નથી રહેતા, એ ફૈરાજ કરે છે, ફૈરાજ કરે છે, ફૈરાજ કરે છે. તો એ ફરતી વસ્તુ ઉપરથી તારી જો રૂચિ છૂટી તો સ્થિર વસ્તુ ઉપર તારી રૂચિ જશે, જો એ સ્થિર વસ્તુ ઉપર રૂચિ જશે તો એની શ્રદ્ધા તને થઈ જશે, તો શ્રદ્ધામાં તને સમ્યકની પ્રાપ્તિ થશે, પછી શુભ શુભ ભાવ ચાલ્યા કરશે, પણ તેની પ્રતીતિ નહીં થાય, તને તેની પ્રીતિ નહીં થાય, તેનું સ્વામીપણું નહીં રહે. એ હો છતાં પણ એનું જ્ઞાન શ્રદ્ધાન જ્ઞાન વર્તશે, એનું શ્રદ્ધાન છૂટી જશે, એનું જ્ઞાન રહેશે, એનું જ્ઞાન કદી નહીં છૂટે. કોઈ પણ પર્યાયના પરિણમનનું જ્ઞાન એને પ્રત્યેક સમયે થયા જ કરે છે, એને ખબર પડે છે કે રાગભાવ ચાલુ છે, મારી શ્રદ્ધામાં અત્યારે એની રૂચિ ચાલે છે, અને જ્યાં શ્રદ્ધામાં રૂચિ પલટાય છે સ્વ તરફ, ત્યાં એને ખ્યાલ આવે છે કે મારી હવે રૂચિ તરફ કામ નથી કરતી, રાગ ચાલુ છે, રૂચિ બીજી બાજુ વળી ગઈ છે, જ્ઞાન બધું જેમ છે તેમ એ સમયે પણ જાણ્યા કરે છે. એટલે કે છે કે પુનપાપના ભાવની રૂચિ છોડી દેતું, રૂચિ છોડી અને જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એટલે વિશ્વાસ, એટલે કે દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય એમ કહેવામાં આવે છે ને, તો દ્રષ્ટિનો વિષય એટલે શું, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, એનો વિષય એટલે ત્રિકાળી દ્રવ્ય, એને કહેવાય કે એની દ્રષ્ટિ કરવી, એના તરફ વલણ કરવું, એના તરફ પ્રતીતિ કરવી, એ સ્વભાવમાં અહમ કરવું, તો એ દ્રષ્ટિ કરી અને જ્ઞાનને આનંદની વ્યક્ત દશા અંશે દશા બહાર આવે એ દ્વારા હું જ્ઞાનાનંદ સ્વભાવી છું એમ ભાન થાય. જ્ઞાનાનંદ સ્વભાવી તો ભગવાન આત્મા છે જ, એ ત્રિકાળ સત્તા તો એની દ્રષ્ટિનો વિષય તો એવો જ્ઞાન ને આનંદ ને અનંત ગુણથી ભરેલો છે, પણ એનું ભાન ક્યારે થાય કે જ્યારે શુભાશુભ ભાવની રૂચિ છૂટી અને જ્ઞાનાનંદ સ્વભાવી હું છું એવી દ્રષ્ટિ થાય, તો જ્ઞાન ને આનંદની વ્યક્ત દશા પ્રગટ રૂપે આવે અને ત્યારે એ દ્વારા હું જ્ઞાનાનંદ સ્વભાવી છું એમ ભાન થાય. ત્યાં સુધી જ્ઞાનાનંદ સ્વભાવી નથી એમ નથી. જ્ઞાનાનંદ સ્વભાવી તો જ્ઞાનાનંદ સ્વભાવી જ ચૈતન્ય ભગવાન આત્મા છે, પણ જ્યાં સુધી એની પ્રતીતિ નથી થતી ત્યાં સુધી વિકલ્પમાં એને એવું ચાલ્યા કરે છે, અને જ્યાં પ્રતીતિ થઈ જાય છે એનું સમ્યક પ્રકારે ભાન થઈ જાય છે તો એ તરફ રૂચિનો પ્રકાર વળી જાય છે. તો પુણ્ય પાપ રૂપી ભાવો ચાલતા છતાં એ તરફની રૂચિથી એની શ્રદ્ધા જ્ઞાન વ્યાવૃત થઈ અને સ્વભાવ તરફ વળી જાય છે, ત્યારે એને એમ કહેવામાં આવે કે આવા જીવને પોતાનો સ્વભાવ છે એની શ્રદ્ધા સમ્યક પ્રકારે થઈ ગઈ. એને સમ્યક દ્રષ્ટિ જૈનનો પહેલો એકડો કહેવામાં આવે છે. સૌથી પહેલામાં પહેલા સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે પુણ્ય પાપના ભાવ એની સત્તામાં ચાલે છે, એ સત્તામાં ભાવ ચાલતા હોય એની દ્રષ્ટિ એની રૂચિ એનો વિશ્વાસ છોડી અને જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરે તો એ દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે અને એ દ્રષ્ટિમાં સમ્યકતા પ્રગટ થાય. એને એમ કહેવામાં આવે કે આ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. સમ્યક દ્રષ્ટિ એટલે એની દ્રષ્ટિનો પ્રકાર સમ્યક થઈ ગયો. અત્યાર સુધી એની દ્રષ્ટિનો પ્રકાર મિથ્યા હતો, શુભાશુભ ભાવ તરફ અહમ ચાલતું હતું, એટલે એની દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવતી હતી. હવે એ દ્રષ્ટિ પલટી અને સ્વભાવ તરફ ચાલી ગઈ જ્ઞાનાનંદ સ્વભાવ તરફ, તો એ દ્રષ્ટિનું નામ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યું. એની દ્રષ્ટિ સાચી થઈ ગઈ, દ્રષ્ટિ સત્ય થઈ ગઈ. જેની દ્રષ્ટિ હતી એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ. પુનપાપના ભાવ છે એ દ્રષ્ટિ છે એ ખરેખર એનો સ્વભાવ નહોતો, દ્રષ્ટિ છે એ દ્રષ્ટાનો સ્વભાવ હતો. જ્ઞાયક ભાવની શ્રદ્ધાનું પરિણમન હતું એ શ્રદ્ધા, જ્ઞાયક ભાવની શ્રદ્ધાનો ગુણ છે એ ગુણની પર્યાય પ્રગટ થતી હતી. એ ગુણીની એને શ્રદ્ધા થઈ ત્યારે એમ કહેવામાં આવે કે આને સમ્યક દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ થઈ, કારણ કે જેનું પરિણમન કે જેની શ્રદ્ધા હોય એના તરફ એનું વલણ જાય તો એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. જે એની વસ્તુ ન હોય એના તરફ એનું વલણ જાય તો એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. એટલે અહીંયા આ આખી સમ્યક દર્શનની વ્યાખ્યા પૂજ્ય ગુરુદેવશ્રીએ આ રીતે કરેલી છે. એટલે આમાં કોઈ દિવસ ગુરુદેવે એમ નથી કીધું કે ભાઈ તું શુભાશુભ ભાવને એમ કે એ તારા છે જ નહીં, એ વાત સાચી, પણ એ તારી પર્યાયમાંય નથી થતા એમ નથી. પર્યાયમાં થાય છે ત્યારે એની દ્રષ્ટિને શ્રદ્ધા છોડવાની છે. તમે શુભ ભાવને છોડવાનો પ્રયત્ન ન કરો, તમે એની દ્રષ્ટિ છોડવાનો પ્રયત્ન કરો. પહેલામાં પહેલું જૈન ધર્મનું પગથિયું ઈ છે, પહેલામાં પહેલા અભિપ્રાયનો દોષ જાય છે. અભિપ્રાયનો દોષ જાય છે ત્યારે ઈ ખરેખર દ્રષ્ટિએ સમ્યકતા થાય છે, અને અસ્થિરતાનો દોષ જાય છે ત્યારે ઈ દશાએ પરિપૂર્ણતા થાય છે. એક દ્રષ્ટિએ સમ્યકતા અને એક દશાએ પરિપૂર્ણતા. દ્રષ્ટિએ સમ્યકતા એટલે સમ્યક દર્શન, દશાએ પરિપૂર્ણતા એટલે અસ્થિરતાજન્ય રાગ ચાલ્યો જાય. દ્રષ્ટિ સમ્યક થાય તો પણ અસ્થિરતાજન્ય રાગ રહી જાય, શુભાશુભ ભાવ રહી જાય, સ્વામિત્વ છૂટી જાય, સ્વામિત્વ સ્વભાવમાં કેળવાઈ જાય. એને કહેવાય કે ધર્મનું પહેલું પગથિયું સમ્યક દર્શન આ જીવને પ્રાપ્ત થયું. અહીંયા આમાં આ જે વિષય આમાં ચાલે છે ને આપણે એના ઉપરથી જ લઈશું બધું. હવે એક વાત આવી એમાં જુઓ, પેજ નંબર છે 368 નંબરનું પેજ છે, એમાં જે બીજો પેરેગ્રાફ છે ને એમાં કે અપનો પદ આપ સંભારત કે ગુરુ કે મુખ કી સુનિબાની, એટલે એમ કે છે કે પહેલા નિસર્ગ જ સંકિત કહ્યું, આ અધિગમ જ એટલે ગુરુએ એને કહેલું. જુઓ ગુરુ કે મુખ કી સુની બાની, ગુરુની વાણી કેવી હોય કે એ રાગને વિકલ્પથી ભિન્ન બતાવે ગુરુની વાણી. ત્યારે ખરેખર એવી વાણી સાંભળે ત્યારે એને ભેદ વિજ્ઞાનની પ્રગટતા થાય. ભેદ વિજ્ઞાન હંમેશા બેની વચ્ચે હોય. ભેદ વિજ્ઞાન એક તો સંયોગ બહારના એનાથી સ્વભાવનું ભેદ જ્ઞાન હોય, એક કર્મથી સ્વભાવનું ભેદ જ્ઞાન હોય, એક રાગાદી ભાવથી સ્વભાવનું ભેદ જ્ઞાન હોય, એક રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનથી સ્વભાવનું ભેદ જ્ઞાન હોય, એક એક સમયની પર્યાયથી મારો આત્મા પૃથક છે એવું એક ભેદ જ્ઞાન હોય, અને એક ત્રિકાળી દ્રવ્યમાં ગુણભેદ કરવા એવો વિકલ્પ છે એનાથી પણ એક ભેદ જ્ઞાન સ્વભાવનું હોય. આટલા પ્રકારે ભેદ જ્ઞાનની સ્થિતિ જીવને ખ્યાલમાં આવવી જોઈએ. જ્યાં એનું વલણ ચાલતું હોય ત્યાંથી તેણે ભેદ જ્ઞાનનો પ્રકાર કરવો જોઈએ કે આ મારું નહીં ને આ મારું, આ મારું નહીં ને આ મારું. નાસ્તિપૂર્વક અસ્થિમાં આવવું જોઈએ કે આ મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો ચૈતન્ય સત્તા છે. આ મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો ચૈતન્ય સત્તા છે. જેમ કે સંયોગ મારા નહીં, કર્મ મારા નહીં, રાગ મારો નહીં, ઇન્દ્રિય જ્ઞાન મારું નહીં, એક સમયની પર્યાય મારા નહીં, ને ગુણ ભેદનો વિકલ્પ પણ મારો નહીં, એવી એક ચૈતન્ય સત્તા હું છું, એમ ભેદ વિજ્ઞાનનો પ્રકાર કરવો જોઈએ. અહીંયા જે બે પ્રકારના સમ્યક દર્શનની ચર્ચા કરવામાં આવે છે, એક અધિગમ સમ્યક દર્શન કહેવાય અને એક નિસર્ગત સમ્યક દર્શન કહેવાય. અધિગમ સમ્યક દર્શન જે કહેવામાં આવે એ ગુરુની વાણી સાંભળી અને એને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય તો એને એમ કહેવામાં આવે કે આ જીવને ગુરુની નિમિત્તાથી પોતાના જ્ઞાન શ્રદ્ધામાં સમ્યકતાની પ્રાપ્તિ થઈ. અને એક નિસર્ગ જ કહેવામાં આવે કે સ્વતંત્રપણે પોતાની નિરપેક્ષતાથી પોતાને સમ્યક દર્શન થાય એને નિસર્ગ જ સમ્યક દર્શન કહેવામાં આવે. ખરેખર તો ગુરુની વાણીથી સાંભળીને સમ્યક દર્શન થાય એ પણ નિસર્ગ જ છે, અને નિસર્ગ જ થાય એ પણ નિસર્ગ જ છે. કારણ કે બધું પરિણમન પોતાની સ્વતંત્ર યોગ્યતાથી પોતાના સ્વભાવના વલણથી થાય છે. નિમિત્ત હો કે નિમિત્ત ન હો, એના સ્વભાવથી સ્વભાવમાં પદાર્પણ થતા જ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પણ ત્યારે સામે જે નિમિત્ત હોય તો ગુરુનું નિમિત્ત હોય, જેમ કે ગુરુદેવની વાણી સાંભળતો હોય જીવ અને એને સમ્યકની પ્રાપ્તિ થાય તો એને એમ કહેવાય કે મને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીના નિમિત્તે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો એવો અધિગમ સમ્યક દર્શન કહેવાય. અને નિસર્ગ જ એટલે કે સ્વતંત્રપણે પોતાના ષટકારકથી જ કોઈ પરિણમનની સ્થિતિ આવે એને કહેવાય કે આ નિસર્ગ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એવા બે પ્રકાર નિસર્ગજ અને અધિગમના બે પ્રકાર આવે છે. અને એ બધી પ્રકારની સમ્યક દર્શનની પ્રક્રિયામાં મુખ્યમાં મુખ્ય ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. આમ આવે છે ને કે ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, એ આમ આખો શ્લોક આવે છે બનારસીદાસનો. અને સંવર અધિકારની 131 કળશમાં આચાર્ય ભગવાને લખ્યું છે કે ભેદ વિજ્ઞાન સીધા સીધા એ કિલકેચનમ તસ્યવત ભાવ, તો બધા બધા એ કિલકેચનમ જેટલા અત્યાર સુધીમાં સિદ્ધ પરમાત્મા થયા એ બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ પરમાત્મા થયા છે, અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે જેને ભેદ જ્ઞાનની કળા હાથમાં આવી જાય, સમયે સમયે એની જે વિચારધારા ચાલતી હોય એ વિચારધારામાં એને સ્વપરનું ભેદ જ્ઞાન વર્તવા માંડે કે આ મારું નહીં ને આ હું, આ મારું નહીં ને આ હું, આ મારું નહીં ને આ હું, એવી જો ભેદ જ્ઞાનની પ્રક્રિયા એને ચાલુ થઈ જાય, શાસ્ત્ર સામે હોય કે ન હોય, જ્ઞાની સામે હોય કે ન હોય, મંદિરમાં તે હોય કે ન હોય, ક્યાંય પણ તે હોય તો ભેદ જ્ઞાન કોઈ પણ જગ્યાએ કરી શકે. વેપારની પ્રક્રિયામાં બેઠો હોય તો પણ આ વેપાર કરનારો તે હું નહીં, મને તો એનું જ્ઞાન વર્તે છે, એવો જાણનાર તત્વ તે હું છું, એમ કરી અને કરનાર તત્વ હું છું એમ માનવાનું છોડી અને જાણનાર તત્વ હું છું એમ એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કરી શકે. બહેનો એના રસોડામાં પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરી શકે. યોગસારમાં આવે છે ગ્રહ કામ કરતા કરતા હેયા હેયનું જ્ઞાન. કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય, જેમ કે આનો કરનારો હું નથી, હું તો માત્ર જાણનાર તત્વ છું, આ સ્વયં થતી પ્રક્રિયા છે એનો કરનાર હું નથી, હું તો દૂર રહીને માત્ર જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. જેમ ચક્ષુ શું કરે, કોઈ પણ ક્રિયા થતી હોય તો ખાલી જોયા કરે, તો એવી રીતે આ જ્ઞાન શું કરે કે ક્રિયા થતી હોય તો જાણનાર તરીકે રહ્યા કરે. એવું જ્યારે ભેદ જ્ઞાન એને ચાલુ થઈ જાય તો એ ભેદ જ્ઞાનના પ્રકારથી અભેદમાં તે જઈ શકે એવી ભેદ જ્ઞાનની પ્રક્રિયા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ભેદ જ્ઞાનની પણ આમાં ઘણી ચર્ચાઓ કરેલી છે. આપણો સમય અત્યારે 10:15 થયા છે, પૂરો થાય છે. આગળનો વિસ્તાર ફરી આપણે કરશું. રાત્રે આપણે જે ચર્ચા ચાલશે ને એમાં આપણે થોડું અષ્ટાનિકા પર્વનું જે કાંઈ આવા અત્યારે ચાલે છે, અષ્ટાનિકા પર્વ પંચમેરુ વિધાન ચાલે છે, એનું પણ થોડું આપણે શરૂઆતમાં 10-15 મિનિટ લઈ લેશું. વિસ્તાર
આફ્રિકા